से निर्मली शोभे छे मुख चंद्र बिंब सरखो ते मंदहासे मली शोभे छे मुख चंद्र बिंब वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरानंद पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदन महं विचिन श्री अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री लाडिला घनश्याम महाराज की जय श्री नारायण मुनि देव की जय दरेक भक्तों ने जय वाला भक्तों दिव्य मंदिर में बिराजता आनंद ब्रह्मांड आधार अपना मोक्षना दाता एवा वाला वाला लाडिला श्री घनश्याम महाराज दिव्य सभा में बिराजता भालोड़ा हरिकृष्ण महाराज राजा धीराज महाराज तथा तमाम ब्रह्मनिष्ठ संतो पार्षदों वाला भक्तों आजना परम पवित्र दिवसे ब्रह्म भिना वातावरण में आइए भगवान संभारिए भगवान में मन राखी कीर्तन गाइए भगवान में जोड़ाइए श्री घनश्याम महाराज हे अशरण शरण भुज दंड महाराज ना शरण शरण भुज दंड महाराज ना चिन्ह ते माहवे कौव खाणी
चिन्ह ते माहवे कौव खाणी
ओ चिन्ह ते माहवे कौव खाणी छापना चिन्ह से सुंदर
छापना चिन्ह से सुंदर
ભુજમાં છાપના છિન્ન છે સુંદર શ્યામ સુખ ધામ વાણી
શ્યામ સુખ ધામ વાણી
પોચા છી ઉપર સ્થાપના ચિન્હ છે
પોચા ઉપર સ્થાપના ચિન્હ છે
પોચા છી ઉપર સ્થાપના ચિન્હ છે છે કઠણ બળવાન ભારી
કાંડ છે કઠણ બળવાન ભારી
કાંડ છે કઠણ બળવાન ભારી
કાંડ છે કઠણ બળવાન ભારી
હે અશરણ શરણ ભુજ દંડ મહારાજના હથેળી
રાતિયું
ગર્ભ પર કેશ છે હથેળી રાતિયું
ગર્ભ પર કેશ છે હથેળી રાતિયું
શ્યામ રે ખાતે માં જારી જારી રાતા છે નખમણી
રાતી છે રાતા છે નખમણી
રાતી છે આંગળીઓ રાતા છે નખમણી
રાતી છે આંગળીઓ રાતા છે નખમણી
ઉપડતા થી ખાતે જોયા જેવા
ઉપડતા થી ખાતે
દાતી ખાતે જોયા જેવા
ઉપડતાતી ખાતે જોયા
જેવા જે કરવર તરત જન શિર પર
એવા જે કરવર તરત જન શિર પર
એવા જે કરવર તરત જન શિર પર
એવા જે
આતુરાય ભય વરદાન દેવા
આતુરાય ભય વરદાન દેવા
આતુરાય ભય વરદાન દેવા
આતુરાય ભય વરદાન દેવા
હે અશરણ શરણ ભુજ દંડ મહારાજના સરસગજ સુંડતી જાનુ પર્યંત ભુજ સરસગજ સુંડતી ભક્ત ને ભેટવા ઉભા થાય છબી ઉપરે વાઘન શ્યામની ભુજ છબી ઉપરે
વાઘન શ્યામની ભુજ છબી ઉપરે
પ્રેમાનંદ તન મન વારી જાય
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 હે શરણ શરણ ભુજ દંડ મહારાજના
શરણ શરણ ભુજ દંડ મહારાજના
સિન્ન તે માહવે કૌવ ખાણી તે માહવે કૌવ ખાણી
તે માહવે કૌવ ખાણી
શ્રી ઘનશ્યામ મહારાજ ની જય વાલા ભક્તો આજના પરમ પવિત્ર દિવસે સદગુરુવર્ય નિષ્કુળાન સ્વામી સિબી રાજાનું આખ્યાન પૂરું કરીને હવે અનાસક્ત ભક્ત જનક વિદેહી એમની કથા લખે છે જેને ઉપાય કરો જે હજી જેને ભગવાન જેવો સ્નેહ ત્યાં કરવો નહીં રાજા રાજ કરતા હતા બહુ મોટી સમૃદ્ધિમાં રહેતા હતા સારા સારા ભોગોની વચ્ચે રહેતા હતા પણ રાજ કરવા છતાંય વિદેહ કહેવાના દેહથી પર કહેવાના સૂર્યવંશની અંદર એક નેમી રાજા થઈ ગયા બહુ મહાન સમર્થ રાજાઓ ચંદ્રવંશ અને સૂર્યવંશમાં રાજાઓ બહુ થતા એવા કેટલાય બહુ સારા ભગત થયા છે ભગવાન. એ નિમિ રાજા ને એક સંકલ્પ થયો, મારે એક મોટો યજ્ઞ કરવો છે, યજ્ઞ કરી અને ભગવાનને રાજી કરવા છે. એમના કુલગુરુ હતા વશિષ્ઠ મુનિ, એટલે એમને વાત કરી, ગુરુ મહારાજ મારે એક મોટો યજ્ઞ કરવો છે અને ભગવાનને પ્રસન્ન કરવા છે. એટલે એણે કીધું કે બેટા યજ્ઞ હું તારો કરાવી દઉં, અને એને ઋત્વિજમાં વેર્યા ગુરુને. હવે અહીંયા યજ્ઞનું કહી અને પાછા કહેશે કે તારી પહેલાં મેં ઇન્દ્રને યજ્ઞ કરવાનું પણ કીધેલું છે, માટે એનો યજ્ઞ કરીને પછી તારો યજ્ઞ કરીશ. દક્ષિણાના લોભે વશિષ્ઠ મુનિ પણ નિમિ રાજાનો યજ્ઞ હજી શરૂ નહીં કરાવી અને ઠેઠ ઇન્દ્રલોકમાં પહોંચી ગયા. નૈમિત તો કેટલીક દક્ષિણા આપે, ઇન્દ્ર તો જાજી આપે ને. કહો વશિષ્ઠ મુનિને પણ લોભ લાગ્યો છે, એટલે તો નિષ્કુળાન સ્વામી કીધું વશિષ્ઠને દુર્વાસા રે ક્રોધી લોભી ગાવે છે. જો વશિષ્ઠ ને દુર્વાસા મોટા મોટાને પણ માયાએ છોડ્યા નથી. આ બાજુ નેમિ રાજાએ વિચાર કર્યો, ગુરુ મહારાજ તો ઇન્દ્રનો યજ્ઞ કરવા ગયા છે, વર્ષો યાદ આવે, આ દેહ તો ક્ષણ ભંગુર છે, ક્યારે પડી જાય કઈ નક્કી નહીં, માટે બીજા બ્રાહ્મણો પાસે આપણે યજ્ઞ કરાવી લેવો જોઈએ. ગુરુ તો હાઠકો કોડીને વિયાઈ ગયા, ક્યારે આવે શું ખબર. કહો ઘણો સમય વ્યતીત થઈ ગયો. આ બાજુ બીજા બ્રાહ્મણોને ઋત્વિજ કરી અને નેમિ રાજા યજ્ઞ શરૂ કર્યો, અને ઇન્દ્રનો યજ્ઞ પૂરો કરી અને વશિષ્ઠ આવ્યા, ને આ બાજુ જોયું ત્યાં નેમિએ તો યજ્ઞ શરૂ કરી દીધેલો, અને એવા કોપાયમાન થયા, એવા ખીજાણા કે મને વરુણીમાં વરીને તે યજ્ઞ શરૂ જ કેમ કર્યો, તારાથી યજ્ઞ કરાય જ કેમ, કે ત્યાં બહુ મોટી ભૂલ કરી છે, માટે જા તને હું શાપ આપું છું કે તું દેહ રહિત થઈ જા. જો કાંઈ વાક નહીં ઓલા નેમિનો, અને શાપ ઠપકારી દીધો. તે નેમિ પણ પાછો જેવો તેવો નહોતો, એ કે ગુરુ મહારાજ તમે પણ જાણ્યા જોયા વિના લોભના ઓલાથી મને શાપ આપો છો, તો હું તમને શાપ આપું, તમે અહીંયા નહીં મરો કે વેશ્યા પુત્ર થાવ, કે આવો શાપ ઠપકાર. એ બેના હામા હામા શાપ છા, યજ્ઞમાં ભંગ પીડ્યો ભારે કરી. નિમિત્તો દેહ રહિત થઈ ગયા, શરીર પીડ્યું હતું, ઋત્વિજોએ બીજા બ્રાહ્મણનું શરીર એમનું રાખી મૂક્યું, અને યજ્ઞ એમનો પૂરો કર્યો. યજ્ઞને અંતે આ બધા બ્રાહ્મણોએ ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન અમારા યજમાનને તમે સજીવન કરો. એટલે બહુ પ્રાર્થના કરી એટલે ભગવાન કે સજીવન કરું, ત્યારે નેમિએ ના પાડી, મારે હવે સજીવન થવું નથી. હા, પછી એનો જે દેહ હતો ને શરીર, એનું મંથન કર્યું આ બ્રાહ્મણોએ, એમાંથી એક બાળકની ઉત્પત્તિ થઈ જેને આપણે જનક કહીશી. અને દેહ પીડ્યા પછી, વિદેહ હતો દેહ એનો, એમાંથી બાળક જન્મ એટલે એનું નામ વિદેહ પીડ્યું, જનક વિદેહી. અને ત્યાર પછી ઘણા સમય પછી એના વંશજમાં શિરધ્વજ નામના રાજા થયા, જનકના વંશમાં. એટલે બહુ સરસ મજાનો રાજા હતો, મોટો મહાન ભક્ત હતો. એણે મિથિલા નગરી વસાવી, એટલે મિથિલેશ પીડવાનું નામ. અને એક દિવસ એને પણ સંતાન નહોતું, એટલે હળ લઈને ખેતી કરતા હતા, એટલે હળ આક્યું એટલે એમાંથી સીતાજી જમીનમાંથી નીકળ્યા. એ સીતાજીના જે પિતાને શિરધ્વજ રાજા, એની પરંપરામાં જે ગાદી આવે ને એને જનક કહેવાય, નામ તો અલગ હોય, આપણે કેમ જે ગાદી ઉપર આચાર્ય આવે એને આચાર્ય કહેવાય, નામ તો અલગ અલગ હોય ને, એમ જનક વિદેહી એવા રાજા એક થયા એના કુળમાં, કે જબર મોટું રાજ કરવા છતાંય એ વિદેહી કહેવાના, કોઈ પ્રકારનું બંધન નહીં. એટલે રાજ ચલાવવા માટે પછી આ બાળકની જે ઉત્પત્તિ કરી બ્રાહ્મણો, એને પછી રાજ વાપ્યો ને બધો રાજનો કાર્યભાર એને કર્યો. નેમીને તો પછી આંખમાં નિવાસ આપ્યો, આપણે મટકું મારીએ ને એ જગ્યાએ. એક દિવસ નવ યોગેશ્વરને એમ થયું કે હાલો જનક રાજાની પરીક્ષા લેવા જઈએ. જનક રાજા રાજ કરે છે ને વિદેહી કહેવાય છે. રાજની અંદર તો કેટલાય કાર્યો કરવાના હોય, કેટલાય નિર્ણયો લેવાના હોય, કેટલાય દંડી લોકોને દંડ આપવાનો હોય ગુનેગારને. હવે આમાં આવા મોટા રાજમાં રહી અને એ કઈ રીતે નિર્લેપ રહી શકતા હશે, આવો એને વિચારજો. નવ યોગેશ્વરો આવ્યા છે. વિદેહ કહેવાના તે સાંભળી ત્યાં આવ્યા નવ ઋષિ રાય. ઉઠ્યા જનક ભેટા સહુને, ઘણે તે ઘાલી હૈયામાં. વિદેહ કહેવાના એવું સાંભળીને આ નવ યોગેશ્વરો આનું જ્ઞાન તપાસવા આવ્યા છે. પણ નવ યોગેશ્વરને આવતા જોઈ રાજ સિંહાસનમાંથી જનક તો દોડ્યા છે. પધારો પધારો ઋષિવરો, આજ મારા રાજ્યને તમે પાવન કર્યું. હે સંતો, તમારા જ્યાં પગલા પડે ત્યાં તો તીર્થ થાય છે, માટે બહુ દયા કરીને આજ તમે મારા રાજ્યમાં પધાર્યા. એક સાથે નવ યોગેશ્વરને બાથમાં લઈને મળ્યા છે. કોઈ લાગે તો ગાંડો લાગે છે, કઈ એક ક્યારે કઈ નવ યોગેશ્વરને મળાય, કોઈ ગાંડો માણવા મળે. અને આ ભગવાન ભજતા જગત થી વિદેહ યુદ્ધ ગાંડા જ હોય, એ જ ભગવાન ભજે. ડાયો માણસ ક્યાં કોઈ ભગવાન ભજે? ડાયો તો આ લોકના વ્યવહાર કરે. ઓલા ગાંડાની વણઝાર જુઓ ભાઈ, ગાંડાની વણઝાર. હે સુખ ગાંડો, ધ્રુવ ગાંડો, ગાંડો કયા તું કુમારજી, નારદજી તો એવા ગાંડા જેણે માંડાની ઘરબાર ઝીલ્યો. આ ગાંડાની વણઝાર ગણાવી છે. સુખદેવજી ગાંડા, ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો, નરસૈયો ગાંડો, મીરા ગાંડી, બોલો. જગતમાં બધાને ગાંડા કહેતા હતા, પણ હરિને મની બધા હોશિયાર હતા. ભગવાન એમ માનતા હતા કે ખરા ભગત છે. એટલે ગુણાતન સ્વામી કે ગાંડા થવાય તો ભગવાન ભજાય. સ્વામી કે ઓલા હરિભક્ત પ્રશ્ન કર્યો, સ્વામી ભગવાન ભજાને ગાંડા કેમ કહેવાય? તો કે ભગવાન ભજે આ લોકનો ન રહે એટલે હવે લોકો એને ગાંડો કહે, ત્યાં ગાંડો થઈ ગયો છે. એટલે જેઠા દાદા માણીએ બધું આપી દીધું, ભેંસ ને બધું. તો એના વંશજો નથી કહેતા કે અમારો બાપુ ગાંડો હતો, કે છોકરા સાયસવી ના રહે ત્યાં બધું ઠઠાડી આવ્યા. કહો ગાંડા જ ગણે ને લોકો. મારા યજ્ઞ કરતા હતા રોહિશાણા, લક્ષ્મીરામ દેરાશ્રી હતા. મકાન વેચીને જે પૈસા એવા યજ્ઞમાં આપી દીધા, ત્યારે રોહિશાળાને બધા એમ કીધું રાત ગાંડો થઈ ગયો હતો. કહો મકાન વેચીને પૈસા યજ્ઞમાં અપાય કોઈ દી? આપણે હોય તો એ નથી આપતા, ત્યારે મકાન વેચીને કેમ આપવા? પણ આજે એના ઇતિહાસમાં નામ લખાણા છે. કહો બાકી ભેગું કર્યો કઈ લખાણસ? એટલે જગતની કોર માણસ હરખું ન વર્તે એટલે લોકો ગાંડા કે આ જગતમાં કઈ ધ્યાન દેતો નથી. એટલે આ ઋષિઓને એમ થયું કે જનક તો બહુ જ્ઞાની છે, વિદેહી છે, પણ આમ અવિવેક કેમ કર્યો? નવે ને અયકારે બાતમાં ઘાલીને કેમ મળ્યા? પછી મળ્યા એક એકને, તેની પૂછી ઋષિએ વાત, અમે ન સમજા મર્મને, તમે સમજાવો સાક્ષાત. ત્યારે જનક કહ્યા દેહનો નથી પળ એકનો વિશ્વાસ, મળાય કેમ આ મુનિ માનીને જ્યારે થઈ જાય તન નાશ. બોલો, એ તમે બધાને એ ક્યારે કેમ ભેટ્યા એની વાત કરો, આ મર્મ તો સમજાવો. પછી પાછા એક એકને ભેટ્યા ત્યારે રાજાએ કીધું, ઋષિ મહારાજ, આ દેહનો પળ એકનો વિલંબ નથી, ક્યારે પડી જાય. એકને મળ્યો, બેને મળ્યો, ચારને મળ્યો, ને પછી જો દેહ પડી ગયો તો પાંચને મળવાનું બાકી રહી જાય. એટલે પહેલાં તમને બધાને મળી લીધો, એક એકને મળું છું. એક પળનો એને જીવવાનો વિલંબ નહોતો, આ ઘડીને આ પળમાં મરવું છે. આને રાજ હું બંધન કરે કહો, હે, આ ઘડીને આ પળમાં મરવું છે. મહારાજે વાત કરી વચનાદમાં, ગમને પાંચવાનાનું નિરંતર અનુસંધાન રહેશે. એમાં પહેલું આ બતાવ્યું, આ ઘડીને આ પળમાં મરવું છે, એનો વિલંબ જણાતો નથી, એવો વૈરાગ કીધો. આ ઘડી ના પળ આપણે બધા નક્કી કરી રાખ્યું, 70-80-90 પછી. હા, કોઈને સાંભળે જ મરવાનું, મને જ નહીં સાંભળતું, તમને કોઈને સાંભળતું સારું કહેવાય. મરવાનું ભૂલાઈ ગયું મારું, એ કેવું પડે. જે ચોક્કસ વસ્તુ છે એ ભૂલાઈ ગઈ છે, એ તો મરવાના જ ગમે ત્યારે, કોઈ રહેવાના નહીં, ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના. અહીંયા તો આપણે મહેમાન છીએ ભાઈ, માટે મરવાનું યાદ રાખો. જનક પળ પળમાં મરવાનું યાદ રાખતા હતા, કે આ દેહનો જરાય નિર્ધાર નથી, ક્યારે પડી જાય. આ મુનિને મળવાનું બાકી રહી જાય ને તન નાશ થઈ જાય તો પછી કરવું શું. એમ કહીને પૂજા કરી ભાવે કરાવ્યા ભોજન, પછી બેઠા સભા કરીને પૂછારૂડા પ્રશ્ન. આમ કહીને બધા સંતોને બેહાર્યા છે, પગ ધોયા છે, પૂજન કર્યું છે, હાર પહેરાવ્યા છે, સરસ મજાના ભોજન જમાડ્યા છે, પ્રશ્ન ઉત્તર કર્યા છે. ભાગવતના 11 સ્કંધમાં નવ યોગેશ્વર અને જનકનો સંવાદ છે. એમ કીધું, ભાગવત ધર્મનું પોષણ કેમ થાય, જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય. ત્યારે મહારાજે વચનાત્માં એ વાત કરી કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ્ય સહિત ભક્તિ, એણે યુક્ત એવા જે એકાંતિક સંત, એના થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે, અને એવા સાધુના સમાગમ થકી જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. બોલ્યો, પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદુ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ પ્રાવૃતમ. આવા એકાંતિક ભગવાનના સંત, એની સાથે જેને દેહના સંબંધીમાં હેત છે એવું હેત થાય તો એના માટે મોક્ષનું દ્વાર ખુલ્લું થઈ જાય છે. કહો, બાકી તો મોક્ષનું દ્વાર ખુલતું નથી કોઈ રીતે, કઠણ છે. એની ચાવી છે કે એકાંતિક સંતમાં હેત કરો, બસ મોક્ષનો દરવાજો તો જ ખુલશે, નહીંતર ખુલવાનો નહીં. કેટલું હેત કરવાનું કીધું કે ખાલી સ્ત્રી પુત્ર કુટુંબ પરિવારમાં છે ને એટલું જ, વધારે નહીં. આટલું હેત કરો એટલે મોક્ષની ચાવી તમારા હાથમાં, દરવાજાની. કામ કેટલું કઠણ, વાત જ હેલી છે. રઘુવીરજી મહારાજે પ્રશ્ન કર્યો, પહેલો પ્રશ્ન અયોધ્યા પ્રસાદજી મહારાજે કર્યો, મધ્યના 62, કે મારા સંસારી જીવ છે, આખો દી સંસારની વિટંબનામાં રહે, જાણે અજાણે યોગ્ય યોગ્ય કર્મ થઈ જાય, એ ભગવાનનો ભગત ઘડીક અડધી ઘડી જઈને ભગવાનનું ભજન કરે તો એને કરેલા દિવસ બધામાં પાપ મળે કે ન મળે. ત્યારે મહારાજ કે, ઇન્દ્રિયો અંતકરણને જીવ ત્રણે જો એકાગ્ર થઈને જોડાય ભગવાનના ભજનમાં તો ઘડી કે અર્ધ ઘડી કરેલું ભજન એનાથી પણ સમગ્ર પાપ બળી જાય છે. અડધી ઘડી એટલે 12 મિનિટ, પણ ઇન્દ્રિયો જોડાવી પડે, મન જોડાવવું પડે ને જીવ જોડાવવો પડે. આપણે તો ઘણી વાર દર્શન કરતા હોય તો આપણું મન બીજે આટા મારતું હોય. બોલો, મૂર્તિમાં મન ન હોય આપણું, દંડવટ કરતા હોય પણ ભગવાનમાં મન ન હોય, પ્રદક્ષિણા કરતા હોય પણ મન ન હોય, કથામાં બેઠા હોય પણ આપણે અહીં ન હોય. ઘણી વાર તમે કથામાં કોઈ બે, હું બપોરે પૂછું કથામાં હાલતી હોય ને, પછી હું આવ્યું ખબર ન રહે ને, તો પછી બીજે વૈયા ગયા હોય. આપણે પૂછીએ ક્યાં વૈયા ગયા, તો કે શાક સુધારો વયું જોતો, કારણ કે નાવા વયું જોતો. આવું એટલે કીધું એક સાધુ, એક સમય સમય બધું કરી લેવું, સમય જમી લેવું, સમય હોય લે કે તો બધું કરતા જ હોય ને, પણ કોઈ કરે આપણે સમય જમી, જયારે જમતા હોય ત્યારે બીજો ઘાટ કિરાય ના પ્રસન્ન મનથી જમવું જોઈએ. કેટલી ઉપાધિ હોય, જમતા જમતા કેટલું ટેન્શન હોય, માણસને ખબર નથી પડતી હું ખાતું. એક ભાઈ 500 ગ્રામ ભજીયા ખાઈ ગયો, પછી કીધું ભજીયા કેવા, તો કે જો ખાઈ જો, 500 ખાઈ ગયો હું. બોલો, પછી એને ખબર પડી આ ખાધું ન કહેવાય, શું કહેવાય, પ્રસન્ન મનથી જમવું જોઈએ, ન્યાજ મન રાખીને જમવું, પછી બીજો કોઈ ઘાટ ન કરાય. પ્રસન્ન મનથી જમો ને તો તમારું પાચન થાય છે એવું કહે છે આરોગ્ય શાસ્ત્ર. એટલે માણસ જમવાને ટાણે જમતો નથી, સુવાને ટાણે સૂતો નથી, જાગવાને ટાણે જાગતો નથી. અહીંયા આપણે જાગ્રત બેઠા છીએ પણ જાગ્રત હોતા નથી. આ બધી સૂક્ષ્મ વાતો છે. ઘણી વાર આપણે કથામાં બેઠા હોય પણ આપણું મન ઓફિસે પહોંચી ગયું હોય, બીજા ગાઢ સંકલ્પમાં ચડી ગયું હોય, કાંઈ નો કાંઈ સંકલ્પ કરતો હોય, પૂજા હવારે કરતા હોય તો પૂજામાં મન ન હોય, મન બહુ સંચળ છે. પણ આ જનક રાજા એ સભામાં બેઠા ને પ્રશ્ન કર્યો, ભાગવત ધર્મનું પોષણ કેમ થાય, જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય. પ્રશ્ન બહુ નાનો છે. દિવસ બધામાં કરેલું પાપ અડધી ઘડીક ઘડીક જો ભગવાનમાં જોડાય ને તો ભૂલી જઈશ. બોલો, પણ નથી જોડાવાતો. માળા લઈને બેઠા હોય તો નથી જોડાવાતો. પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન કર્યો બીજો, મહારાજ આ જીવનો મોક્ષ કેમ કરે જયારે થાય. મહારાજ કે દેહ ધન ધામ કુટુંબ પરિવાર એ બધાને ભગવાનની સેવામાં જોડી દેવા. હેલો બતાવ્યું, દેહ ધન ધામ કુટુંબ પરિવાર એ બધાને ભગવાનની સેવામાં જોડી દેવા, જે ભગવાનની સેવામાં કામ ન આવે એનો ત્યાગ કરવો. રાજાભાઈ જેમ કર્યો હતો ને ત્યાગ, તો મહારાજ કે એ જયારે દેહ મૂકે ત્યારે નારદ સંકાદિક ની પંક્તિમાં જઈને ભળે. હેલો બતાવ્યું કે નહી, એ બધાને ભગવાનની સેવામાં જોડવા, આ દેહ ને જોડવો, પછી ધન માલ મિલકત સંબંધી બધાને એમાં કામ ન આવે એનો ત્યાગ કરી દેવો. ભરતજી હગી માતાનો ત્યાગ કરી દીધો. વિચાર કરો, ભગવાનના ભજનમાં નડી તો ભરતજીએ કઈ કઈ નો ત્યાગ કર્યો, કે તું મારી માં જ ન કહેવા. આ સમાજની અંદર કોઈ માનો કે પિતાનો ત્યાગ કરે તો એની ટીકા થાય છે. આજ ભરતજીએ માતાનો ત્યાગ કર્યો છે તો એના ગુણ ગવાય છે, શાસ્ત્રોમાં એના ગુણ લખ્યા છે. આજ બધા ત્યાગ કરે છે માતા પિતાનો, સ્ત્રી માટે કોઈ ભગવાન માટે છોડે છે. ચાલો ભાઈ, અમારે માં ને મારી ઘરવાળીને બનતું નથી, એટલે આનો ત્યાગ કરો. હકીકતમાં સ્ત્રીનો ત્યાગ કરવો જોઈએ, એને બદલે માનો ત્યાગ કરી દી. કઈ વાંધો નહીં, ત્યાગ ન કરતા કોઈનો, સમજીને રહેજો, સહન કરજો. હા, આ લોકમાં ભાઈ બધાને સહન કરવાનું છે, કોઈનો કાંઈ ધૈર્યું થતું નથી. આપણે હોય મારું ધૈર્યું બધું થવું જોઈએ, કોઈ નથી થતું. ભગવાન હોય તો એનું નથી થતું, આ લોકમાં આવે એ મનુષ્ય લીલા કરતા હોય છે. માટે બહુ ધૈર્ય કરવાનો સ્વભાવ રાખવો નહીં, કે હું કહું એમ જ થવું જોઈએ, ઘરમાં મારું જ હાલવું જોઈએ. બધાના મન તો જે લેવાય ને હોવ કે એમ કરાય, સુખી થવું હોય તો. નકર મહારાજ કે જેને પોતાના મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય, અડધબળેલા કાષ્ટ જેવો રે, ધૂંધવાણા કરે, નો ઠરે નો હળકે. માટે ગોપાલન સ્વામી પણ વાતમાં લીધું કે ત્યાગી થઈને મન ધાર્યું કરે તો એ ક્યારે સુખી ન થાય. બોલો, મન ધાર્યું મૂકવું જ પડે. સુખી થવું હોય એને મન ધાર્યું બધું મૂકી દેવું. જે માણસ મન ધાર્યું મૂકે એ સુખી બહુ હોય. કોઈ કેમ કરવા માંડે ને એને દુઃખ ન હોય. માટે મોક્ષની બાબતો, મોક્ષની ચાવી આપણને મહારાજે બતાવી છે. આ રીતે સભા કરી રૂડા પ્રશ્ન કર્યા છે. પછી એની સમજણ જોવા માટે નવ યોગેશ્વરે પોતાના યોગ બળથી મિથિલાપુરીને હલકતી બતાવી છે. જ્યાં મિથિલાપુરી પરજળી ધાયા સૌ સૌને ઘેરલો, જનક કહે મારું નથી જળતું, શાને કરું હું મને શો. યોગેશ્વરીથી કથા આલે છે. સુખદેવજી મહારાજ કથા કરે છે. હજારોની સંખ્યામાં લોકો બેઠા છે. રાજા પણ બેઠા છે. કેટલાય ઋષિ મુનિઓ, તપસ્વી, સાધુ પણ આ કથામાં બેઠા છે. ને એ ટાઈમે જનકની પરીક્ષા લેવા માટે આ નવ યોગેશ્વરે પોતાના યોગ બળથી મિથિલાપુરીને ભડકે બળથી બતાવી છે. અજા તો સભામાં બેઠેલા ભાગ્યા હો બધા, કે હાલો આપણું ઘર બળી જાહે, આપણી મિલકત બળી જાહે, જેટલું બચે એટલું બચાવી લો. અરે તમે તો ભાગો, પણ અમારી જેવા બેઠા તો એ ભાગ્યા, કે હાલો આપણા તુંબડા હળગી જાહે, ઝૂંપડા હળગી જાય, એટલું જેટલું બચે એટલું બચાવી લઈ. જનક રાજા બેઠા રહ્યા. કહો સાંભાશ કહેવાય ને, જેનું રાજ હતું હે એ બેઠા રહ્યા, એ ન દોડ્યા. બાકી બધા દોડ્યા એમ કે સ્વામી, સૌ સૌને ઘેર થાયા, બધા દોડ્યા. જનક રાજા કે આ મિથિલા નગરી બળે એમાં મારું કાંઈ બળતું નથી. મહારાજે વચનાત્મા વાત કરી, એક આત્મા વિના બીજા જે જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્માપણે વર્તવું અને ભગવાનની ઉપાસના કરવી તેને પૂરો ત્યાગી કહીએ. આત્મા રૂપે થઈને બીજા જે પદાર્થ હોય એનો ત્યાગ કરી કેવળ આત્મા રૂપે વર્તવું અને ભગવાનની ઉપાસના કરવી બ્રહ્મરૂપ થઈને એને પૂરો ત્યાગી કહેવાય, બાકી અધૂરો. અને ગ્રહસ્થ હરિભગત હોય તે તો જેમ જનક રાજાએ કહ્યું, જે મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મેં દહ્યતિ કિંચન, એમ સમજે મહારાજ કે ગૃહમાં રહેતો હોય તો એ ગ્રહસ્થ હરિભક્ત પણ ખરો હશે. જો જ્યારે જનકની સભામાં સુલભા નામની સંન્યાસીની આવેલી, ત્યારે જનક રાજા સુલભા પ્રત્યે બોલ્યા કે તું મારા ચિત્તને મોહ પમાડવાનું કરેશ, પણ મેં મારા ગુરુ જે પંચ શિખ ઋષિ એની કૃપાથી હું સાંખ અને યોગ બે મતને અનુસર્યો છું. માટે મારા અર્ધા અંગને તું ચંદન ચરશે અને અર્ધું શરીર તરવારે કરીને કાપે તો મારે બે બરોબર સમાન છે. આને કોણ મોહ પમાડી શકે કહો. એટલે તો સુખદેવજીના પણ જનક રાજા ગુરુ કહેવાના. સુખદેવજી આવ્યા ને, સુખદેવજી જન્મા ને ત્યાંથી ભાગ્યા, 12 વર્ષ માતાના ગર્ભમાં રહ્યા. વ્યાસે કીધું, બેટા બહાર તો નીકળ, તારી મા મૃત્યુ પામશે. તો કે તમારી માયા હંકેલો ને તો બહાર નીકળું, માયા બાદ કરે એટલે બહાર નહીં નીકળતો. આપણે માયાથી બીતા જ નથી. આપણે મોટા મોટા હતા તો માયાથી બીતા હતા. હે આપણને તો માયા કચરી નાખે તો બીક ક્યાં છે કહો. અને જન્મતાની સાથે ભાગ્યા હો, વ્યાસજીને મોહ છો, પુત્ર ત્યાગી થવા જાય વાહે દોડ્યા છે. હે પુત્ર, હે પુત્ર ઉભો રહે. ત્યારે સુખદેવજીએ આમ બોલાય નહીં, ત્યાગીને સંબંધ્યા, એટલે સ્થાવર જંગમ સૃષ્ટિમાં રહીને ઉત્તર આપ્યો કે પિતાજી હું ક્યાં તમારો પુત્ર છું. તમે મારા પિતા નથી, હું તમારો દીકરો નથી, જીવતો કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, આ તો અહીં જન્મા એટલે નક્કી થઈ ગયું. કહો પછી વ્યાસ નારાયણે કીધું, બેટા જા તો વાંધો નહીં, પણ જનક રાજાને ગુરુ કરજે. સુખદેવજી તો વિચારમાં પડી ગયા, મારે તો જાગીને જનક તો ગ્રસ્ત કહેવાય, અને એ તો રાજા મોટો વૈભવશાળી, કેટલા વૈભવ ભોગવતો હોય, અને મારે એને કેમ ગુરુ કરવા. પણ પિતાએ કીધું હતું કે ગુરુ કરતો જનકને કરજે, એટલે આવ્યા જનક રાજા પાસે કે શિષ્ય કરો મને, હું તમારો ચેલો થવા આવ્યો છું, મને જ્ઞાન આપો. તો કે તું છે ને પેલા એમ કે નકામી વસ્તુ લેતો આય. સુખદેવજી મારા તો નકામી વસ્તુ ગોતવા ગયા. એક પથ્થર પીડ્યો હતો રસ્તામાં, એને ઉપાડ્યો, એ કે આ નકામો છે, લઈ જઈને ગુરુ આગળ ધરું. ગુરુએ કીધું છે ને નકામી વસ્તુ લેતો આય, એટલે પથ્થર લેવા ગયા ને ત્યાં પથ્થરને વાંચા હતી, ભાઈ નકામો જાણીને ન લેતા હો, મારામાં જો સલાટ ઘડતર કરીને નકામું કાઢ નાખે તો હું મૂર્તિ રૂપે પૂજાવશું. તો કે આ તો કામનો છે, આ ન લેવાય. પછી એક લાકડું પીડ્યું હતું, લાકડું જેવું થયું ઢેબો પીડ્યો હોય એ ઉપાડ્યો, આ હાવ નકામો છે, પગમાં ભટકાય એમ. કાષ્ટને વાંચા થઈ, ભાઈ નકામું જાણીને ન લેતા, મારામાં મિસ્ત્રી રૂપકામ કરીને મને શોકેસમાં મૂકે છે. નકામી વસ્તુ આ જડતી નથી સુખદેવજી ને બોલો. પછી બહુ તપાસ કરી, એક વિષ્ટા પડી હતી, એ કે આની જેવી કાંઈ નકામી વસ્તુ નહીં, માટે આ લઈ લો ને ગુરુ આગળ ધરું. ત્યારે વિષ્ટામાંથી વાંચા થઈ, નકામી જાણીને મને ન લેતો, હું તો 12 કલાક પહેલા સોનાની થાળીમાં મિષ્ટાન રૂપે હતી, પણ આ દેહનો સંગ કર્યો ને એટલે મારી આ પરિસ્થિતિ એણે કરી નાખી છે. ત્યારે સુખદેવજીને એમ છું, ખંભે દોહરું નું દોહરું ગોતવા નીકળ્યો, આ દેહ છે ને એના જેવો કોઈ નકામો નથી, નકામો નકામો હોય તો આપણો દેહ છે. કહો પછી આવીને કીધું છે, ગુરુ મહારાજ નકામો તો આ શરીર છે. પછી એને જ્ઞાન આપ્યું છે જનકે કે હું રાજ કરું છું, પણ નથી સ્ત્રીમાં બંધાતો, નથી વૈભવમાં, નથી ભોગમાં, કે નથી આ દેહમાં બંધાતો. એટલે આ બધી વાતો મોટા મોટા રાજાઓ થઈ ગયા, એને કેવી વાતો કરી છે, કેવું એને જ્ઞાન હશે, કેવા એ ભક્ત હશે. હે વચનાત્મ મહારાજ એવું કીધું કે ગ્રસ્ત હોય એને પણ દેહ કરીને વ્યવહાર કરવો, અને મને કરીને તો ત્યાગીની પેઠે નિર્વાસની રહેવું. જો તમારે વ્યવહાર કરવો એને છૂટી છે, પણ સાથી કરવો દેહથી. મને કરીને તો ત્યાગીની પેઠે નિર્વાસની રહેવું. આજ્ઞા શ્રીજી મહારાજની વચનામતમાં આપણે પાળીએ તો નિર્વાસનિક થઈ, અને ભગવાનનું ચિંતન કરવું, દેહ કરીને વ્યવહાર કરવો, મને કરીને જાગીને બેઠે નિર્વાસનિક રહેવું, અને ભગવાનનું ચિંતન કરવું, અને વ્યવહાર તો ભગવાનના વચને કરીને રાખવો. વ્યવહાર જેટલો કરો એટલા ભગવાનની આજ્ઞા પ્રમાણે કરો, જે આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે. અને મનનો સાચો ત્યાગ ન હોય તો જનક જેવા રાજા રાજ કરતા હતા, અને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું. કહો માટે મને કરીને ત્યાગ એ ઠીક ત્યાગ છે. મનનો ત્યાગ ન હોય તો તમે કઈ રીતે ત્યાગ કરી શકો, કહો. માટે મનનો પણ ત્યાગ જોવે, અને શરીરથી પણ ત્યાગ જોવે, બે ત્યાગ હોય તો કામ થાય. મિથિલા નગરી બળતી આ બધું બતાવ્યું, જનકે મારું કાંઈ બળતું નથી. હવે બહુ સરસ વાત કરે જનક, રાજ સાજ સુખ સંપત્તિ વળી દેહ ગેહ દારા દામ, એહ કોણ કેના કોણ આપણે, કોઈ કેને ન આવે કામ. કેટલી વસ્તુ ગણાવી, રાજ સાજ સુખ અને સંપત્તિ, ભલે આ દેહ ગેહ એટલે ઘર, દારા એટલે સ્ત્રી, અને દામ એટલે પૈસા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ, આઠ વસ્તુ ગણાવી. એ કોણ કેના ને કોણ આપણે, આઠ વસ્તુમાંથી કોના છે? કોઈના નથી. આપણે કોના? તો કે આપણે કોઈના નથી. એ કોણ કેના કોણ આપણે, કોઈ કેને ન આવે કામ. કેટલી સમજણ ઊંચી રાજા જનકની! આ દેશ એ આપણો નથી, આ ઘરે આપણું નથી, સ્ત્રી પણ પોતાની નથી, સ્ત્રી પતિ પોતાનો એ નથી, દામ એટલે પૈસો ભેગો કરેલો છે એ તમારો નથી. ઘનશ્યામદાસ બિરલા વાળાનો ઉપદેશ મને બહુ ગમ્યો. એના દીકરા વસંત બિરલાને જે ઉપદેશ આપેલો, કાલ ગણેશભાઈ મને સંભળાયો, પણ બહુ સરસ. તમારે બધાને જીવનમાં ઉતારવા જેવો છે ખરેખર. આટલો મોટો પૈસા વાળો માણસ, પણ એના દીકરાને કેટલો સરસ ઉપદેશ આપ્યો છે. શાસ્ત્ર સંમત બધી વાતો કરી છે. આપણને એમ થઈ જાય કે શું માણસો દુનિયામાં પીડ્યા છે, હે? બહુ સરસ વાત. એ બધા તમારા છે ને મોબાઈલમાં એ ટેપ કરી લેજો અને રોજ સાંભળજો, તમને આ જગતનું બંધન નહીં થાય. એટલી બધી સરસ વાત કરી છે, બહુ સરસ વાત, મને તો બહુ ગમી. એણે એમ કીધું કે આ જે સંપત્તિ છે ને તું તારી નહીં માનતો, તારો આમાં કાંઈ નથી, ને આ સંપત્તિ તું સત્સંગને માટે વાપરજે, ગરીબને માટે વાપરજે, આમાં તારું કાંઈ નથી, આ પ્રજાની સંપત્તિ છે, તારી નથી. અને બહુ જમતો નહીં, ખાઈ ખાઈને ઉતો નહીં, આળસ કરતો નહીં, અને સાધુનો સમાગમ કરજે, અને વ્યસનમાં ફેશનમાં ક્યાંય રૂપિયો બગાડતો નહીં, થાય એટલું દાન પુણ્ય કરજે, શાસ્ત્રનું વાંચન કરજે, સારો સંગ રાખજે. બહુ સરસ ઉપદેશ. તમારી પાસે હોય તો આપણે સંભળાવીએ.
માનવીય ગરિમા ઉદ્દેશ્યો ઓર લક્ષ્યો કે પ્રતિ સમર્પિત દેશ કે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ, કર્મયોગી એવં દેશભક્ત સ્વર્ગીય ઘનશ્યામદાસજી બિરલાને એક અત્યંત માર્મિક પત્ર અપને પુત્ર શ્રી વસંત કુમાર બિરલા કો લિખા થા. યે પત્ર સંપૂર્ણ રાષ્ટ્ર હી ક્યા, સમૂચે વિશ્વ કે લિયે એક ઉદાહરણ હૈ. यह पत्र दीपावली संवत 1991 को लिखा गया था, जिसे मैं पढ़कर सुनाता हूँ. चिरू वसंत, यह जो लिखता हूँ उसे बड़े होकर और बूढ़े होकर भी पढ़ना. अपने अनुभव की बात कहता हूँ. संसार में मनुष्य जन्म दुर्लभ है, यह सच बात है. मनुष्य जन्म पाकर जिसने शरीर का दुरुपयोग किया वह पशु है. तुम्हारे पास धन है, तंदुरुस्ती है, अच्छे साधन है, उनका सेवा के लिए उपयोग किया तब तो साधन सफल है, अन्यथा वे शैतान के औजार हैं. तुम इतनी बातों का ध्यान रखना. नंबर एक, धन का मौज शोक में कभी उपयोग न करना. रावण ने मौज शोक की थी और जनक ने सेवा की थी. धन सदा रहेगा भी नहीं, इसलिए जितने दिन पास में है उसका उपयोग सेवा के लिए करो. अपने ऊपर कम से कम खर्च करो, बाकी दुखियों का दुख दूर करने में व्यय करो. नंबर दो, धन शक्ति है. इस शक्ति के नशे में किसी के साथ अन्याय हो जाना संभव है, इसका ध्यान रखो. नंबर तीन, अपनी संतान के लिए यही उपदेश छोड़कर जाओ. यदि बच्चे ऐस आराम वाले होंगे तो पाप करेंगे और हमारे व्यापार को चौपट करेंगे. ऐसे बच्चों को धन कभी न देना, उनके हाथ में जाए उसके पहले ही गरीबों में बांट देना. तुम ये समझना कि तुम ट्रस्टी हो और हम भाइयों ने व्यापार को बढ़ाया है, तो यह समझकर कि तुम लोग धन का सदुपयोग करोगे. नंबर चार, सदा ये ख्याल रखना कि तुम्हारा धन जनता की धरोहर है, तुम उसे अपने स्वार्थ के लिए उपयोग नहीं कर सकते. नंबर पाँच, भगवान को कभी न भूलना. यह अच्छी बुद्धि देता है। नंबर 6, इंद्रियों पर काबू रखना, वरना यह तुम्हें डुबो देगी। नंबर 7, नित्य नियम से व्यायाम करना। और अंतिम नंबर 8, भोजन को दवा समझकर खाना। जो स्वाद के बस होकर खाते हैं वे जल्दी मर जाते हैं और कोई काम नहीं कर पाते हैं। घनश्याम दास बिड़ला।
एटलो मोटो पैसादार मानस આવો ઉપદેશ આપી શકે તો નક્કી એને શાસ્ત્ર અથવા કોઈ મોટા સંતને એને રાજી કર્યા હોય, એનો એને ઉપદેશ ગ્રહણ કર્યો હોય તો જ આવું જીવનમાં બની શકે. કે પૈસાવાળાને આવી વાત પૂછે કોઈ દી? હા હા, એ તો મધમાં જ હોય. કહો, બહુ સરસ વાત. શ્રીજી મહારાજ જે વાતો કરે છે ને, એ આપણને આ જગતમાંથી છૂટવા માટે વાતો કરે, છોડાવવા માટે વાતો કરે. શાસ્ત્રોનો તો એ મત છે કે બસ મનુષ્ય પામ્યા પછી એને વેડફી ન નાખો. એણે કીધું મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, વિષય ભોગમાં તું વેડફતો નહીં, એનાથી સારા કાર્ય કરી લેજે, તારો મોક્ષ મેળવી લેજે. આયા જનક રાજા પણ એમ કહે છે, ભાઈ આ રાજ સાજ સુખ સંપત્તિ, આ દેહ, આ શરીર, આ ઘર, આ સ્ત્રી, આ ધન, એમાં મારું કઈ નથી, હું કોઈનો નથી. તમને કોઈ દી વિચાર છો હું કોઈનો નથી, મારું કોઈ નથી? બધા બેઠા હો તમારા સભ્યો, પછી કોઈ દી વિચાર આવ્યો કે આમાં હું કોઈનો નથી, આ કોઈ મારા નથી? મારો તો એક મહારાજ છે. ન આવે વિચાર? હો, કોઈ દી ન આવે. કારણ કે આપણી દ્રષ્ટિ હજી બહુ હેઠી છે, ભગવાનના સુખમાં આપણે દ્રષ્ટિ પહોંચાડી નથી. આ મારું, આ મારું, આ મારું, મારું મારું કરીને ધન મેળવું. દેવાનંદ સ્વામી કે એમાં તારું નથી તલ ભાર, તલ જેટલું તારું નથી, હું કામ મારું માને? મરી જાય તો બધું પડ્યું રહે, કાંઈ હારે આવવાનું નથી. જે આપણું નથી એને શું કામ માનો છો? ના પાડે શાસ્ત્રો. જે તમારું નથી એને કોઈ દી તમારું માનતા નહીં. આ દેહ આપણો નથી. જે આપણે જેને પોતાનું શરીર માનીએ છીએ, એ શરીર એ ક્ષણભંગુર છે, ક્ષણમાં પડી જાય છે. આપણું હોય તો આપણે કેમ કરવું જોઈએ ને? નથી કરતું કે આપણે કેમ? માટે કાંઈ આપણું નથી, રાજ નથી, સંપત્તિ નથી, આ દેહ નથી. યહ કોણ કેના કોણે આપણે, કોઈ કેને ન આવે કામ. મરવાને સમય કોઈ કેને કામ આવતા નથી. હા ભાઈ, મરવાને સમય તો ભક્તિ કરી હોય, ધર્મ પાળ્યો હોય, દાન પૂજ કર્યું હોય, સત્સંગ કર્યો હોય, એ બધું કામનું છે, બાકી કાંઈ કામનું નથી. અણ સમજણે આપણું સહુ માની રહ્યા મનમાં, જોવે વિચારી જીવમાં તો નથી આપણું કાંઈ. આપણું માન્યું છે ને, અણ સમજણથી માન્યું છે. કહો, હા આપણું કાંઈ નથી ભાઈ. આ જનક રાજાના વિચારો છે. કહો, નવ યોગેશ્વર આજે સંવાદ કરે છે કે ભાઈ અણસમજણે આ જીવાત્મા એ પોતાનું માની લીધેલું છે. આ નવ યોગેશ્વર કોણ હતા ખબર છે? ઋષભદેવ ભગવાન થઈ ગયા ને, એને હોવા દીકરા હતા. 82 કર્મકાંડી બન્યા, બ્રાહ્મણ થયા. કર્મકાંડ, યજ્ઞ કરવા, પાઠ કરવા, ભજન કરવું. 9 દીકરાના 9 યોગેશ્વર થયા, સંસારનો ત્યાગ કર્યો. 81 અને બીજા 9 વધ્યા ને, એને 9 ખંડ ધરતીનું રાજ, એક એક ખંડનું રાજ આપ્યું. એમાં ભરતજી સૌથી મોટા પુત્ર હતા ઋષભદેવના. ત્યારે ઋષભદેવે પણ એવો ઉપદેશ દીધો હશે, હે દીકરાઓ તમે દિવ્ય તપ કરો, આ ભોગ વિલાસમાં ભૂટતા નહીં. ભોગ તો કાગડા કુતરાને પૂર્ણાય ભોગવે છે. આવો ભાગવતમાં ઋષભદેવ ભગવાનનો ઉપદેશ છે એના દીકરા પ્રત્યે. ત્યારે એટલા દીકરા ત્યાગી થઈ ગયા. ચાર તો કરો, સ્વયં ભગવાન હતા, ઓ દીકરા હતા, ઓ બધાને આવો ઉપદેશ આપ્યો. ભરતજી પણ જવાને આટલું મોટું સાર્વભૌમ સમ્રાટ રાજ હતું તો એ છોડીને આમ ચૂકા રાજબંધન કરશે, છોડીને વયા ગયા ગંડકી નદીને કિનારે. અણ સમજણે આપણું સહુ માની રહ્યું મનમાય, જો વિચારી જીવમાં તો નથી આપણું કાંઈ. શું આપણું છે કહો, આપણે આવ્યા ત્યારે શું લાવ્યા છે, જાહું ત્યારે હું લઈ જવાના છે કહો, એટલો વિચાર કરવો જોઈએ. નહીત્ર ભેગું કરી કરીને મરી જાઓ ને તો વાસના રહે તો પાછું જન્મ લેવો પડશે કહો. માટે અણસમજણે માનોમાં સમજણ કરો કે ભાઈ આમાં આપણું કાંઈ નથી, વાપરો એટલું હારે આવવાનું છે. ને દાન એવું કરવું, જમણા હાથે દાન કરો, ડાબા હાથને ખબર ન પડવી પડે. હા, એવું દાન કરો. હવે બહુ સરસ સ્વામી વાત લે, એમ રાજમાં રહી રાગ તજો એ છે લક્ષ લેવા જેવો ઘણો, તુચ્છ પદાર્થ સારું તણાવું એવો જોઈએ નહીં મત આપણો. આ રાજમાં રહીને રાજાએ બધા રાગ છોડ્યા. સ્વામી કે રાજમાં રહીને રાગ તેજો એ લક્ષ લેવા જેવો છે ભાઈ. આ જનક રાજાની કથામાંથી આ લક્ષ લેવો જોઈએ. મારી પાસે તો કાંઈ નથી છતાંય મારે રાગ કેમ છૂટતા નથી. આ જનક જેવો સાર્વભૌમ સમ્રાટ રાજા, એને કોઈ રાજ્યમાં એની સંપત્તિમાં દેહ ગેહમાં જ્યાં એને પ્રીતિ કરી નથી. રાજ હકારતા હતા, વ્યવહાર બધો કરતા હતા, પણ મનથી અસંગ હતા. હા, મનમાં કોઈ એને રાજ નડતું નહોતું, દેહથી કરતા હતા બધું. મહારાજે જનકને બહુ વાર યાદ કર્યા છે. જનક જેવા રાજા કોકત થતા હોય છે. આપણે તુચ્છ પદાર્થ સારું તણાવવું, સ્વામી કે આપણે ભગવાનના ભગતને ત્યાગી થઈને જો ઝીણા ઝીણા પદાર્થ માટે આપણે કંગાલ વેળા કરતા હોય તો એ સ્વામી કે એટલું અજ્ઞાન છે. હા, એવો મત આપણો ન જોવે. ભગવાનના ભગત તો ખુમારી વાળા હોય, સાધુ તો ખુમારી વાળા હોય. એક મહાત્માજી જંગલમાં તપ કરતા હતા. તે રાજાએ કીધું પ્રધાનને, કોઈ કોઈ એવા મહાત્માને ગોતિયાવો કે આપણા રાજમાં લાવો, મારે એના દર્શન કરવા છે. તે બધે આટા માર્યા પણ કોઈ એવા વિરક્ત સાધુ મળ્યા નહીં. રાજાએ જેવા કીધા, હજી એક બેઠા હતા મસ્ત જોગી, એ કે આવો અમારા રાજમાં, રાજા તમારા દર્શન કરવા ઈચ્છે છે, પૂજા કરવાની છે, તમારું સન્માન. એ કે એને જરૂર હોય ત્યાં આવે, મારે કઈ રાજાની જરૂર નથી. આ ખુમારી કહો. રામકૃષ્ણ પરમહંસ વિદેશથી આવતા હતા તો જે જહાજમાં બેઠા ને ત્યારે ઓલાએ કીધું કે તમે ભાગશાળી બધા જહાજમાં બેઠવા બેહવા વાળા, કે એનો બાદશાહ જહાજમાં આવવાનો છે. રામકૃષ્ણ ઉતરી ગયા, કે એક જહાજમાં બે બાદશાહ નહીં ચલેગા, એ કે હું બાદશાહ છું. બોલો, એની ખુમારી કેટલી, કંગાલ વેળા ન કરે પૈસા માટે, ધન માટે, ઓલા માટે. ખુમારી હોય ત્યાગીને, ભગતને ખુમારી હોય. બાકી કંગાલ વેળા કરે ભગવાનને સંતને ગમતું નથી. આ રાજાએ તો જો રાજમાં રહીને રાગ તેજો, સ્વામી કે લક્ષ લેવા જેવો છે, તુચ્છ પદાર્થ સારું તણાવવું એવો જોઈએ નહીં મત આપણો. ઘણા તો નાની નાની બાબતમાં બાધી પડતા હોય છે, ઝઘડા કરતા હોય છે, સાતું ન કરી શકે કહો. હવે રાજાના કુંવરનું દ્રષ્ટાંત આપે છે. ખાવા ખટરસ નરેશ સુતને ને તોય ડોડા દેખી ડગે દલ, અરે નિષ્કુળાનંદ એ કંગાલ છે, અરે નથી આવ્યો રાજાનો યમ. રાજાના કુંવરને ખટરસ ખાવા મળે, છ પ્રકારના ભોજનો, 56 પ્રકારના ભોજનો, પાણી માગે તો દૂધ હાજર થાય, એને હું ખામી હોય પણ એ હવે ડોડા સારું રોવે તો એ બાળક કહેવાય. એને રાજનો અમલ નથી, હું કોણ છું એમ. 25 રૂપી ડોડા હારું ઊન તમે રોતા હોય, જ્યાં જ્યાં વલખા મારતા હોય, તો આપણને જે ભગવાનનો ખપ કે એનો કેપ નથી કે હું કોનો છું, હે, હું કોણ છું ને કોનો છું કહો, એને ખબર જ નથી. જેમ ઓલા બાળકને હું રાજા છું એ ખબર નથી કે રાજાનો કોર છું એ ખબર નથી, એમ આપણે અજ્ઞાન અવસ્થામાં 25 રૂપી ડોડાને જો એના માટે દિલ ડગી જતા હોય, જ્યાં ત્યાં આપણે આજ્ઞા લોપી નાખતા હોય, તો સ્વામી કે કંગાલ છે, એને ભગતનો અમલ આવ્યો નથી. ભગત તો ખુમારી વાળા હોય, બોલો. હા, એક ઓલા ચાપા ખુમાણ હતા સાવરકુંડલા ગામના, બીમાર પીડ્યા એટલે એના ભાઈ કે મોટા ભાઈ ડોક્ટર બોલાવી વૈદ, તો કે હવે મારે ડોક્ટરનું કામ નથી, મારે તો ભગવાનનું કામ છે. પણ હવે સંબંધી તો કઈ રહે નહીં ડોક્ટર બોલાવી. વૈદ આવ્યા ઠેલો લઈને, કીધું ભાઈ વૈદરાજ આવ્યા છે અને હાથમાં હાથ આપો, તો કે હાથ ગોપાળાન સ્વામીના હાથમાં આપેલો છે, રઘુવીરજી મહારાજના હાથમાં આપેલો, આ હાથ વૈદના હાથમાં હવે ન અપાય, બોલો. અને આમ કીધું ત્યાં વૈદન ખોટું લાગ્યું, એ ઠેલો લઈને જ્યાં ભાગ વાગ્યો ને ત્યાં દરબારનો પડથાર ઊંચા હોય ને પગથિયું ચૂકી ગયો વટવાનો, એવો ઢીંડા ભર પીડ્યો ને ઢીંડું ભાંગી ગયું, બોલો. ને એને જોડી નાખીને લઈ જવો પીડ્યો. આ ખુમારી તો જોવો, આ જે મોટા સાધુ કે મોટા પુરુષના હાથમાં આપેલો હોય એના હાથમાં ન આપે, એ ખુમારી કહેવાય. ઓ, એટલે સ્વામી કે નિષ્કુળ આનંદ કંગાલ છે, નથી આવ્યો રાજાનો અમલ. આપણે તો કેવા મોટા છે, રાજાનું રાજ એટલું રાણીનું રાજ કહેવાય, ભગવાનના સંતો ભક્તો એ તો રાણી કહેવાય. હા, રાણીને પછી રાજાનું હાલે એના કરતા રાણીનું વધારે, તમારું ઘરમાં હાલે એના કરતા તમારા બૈરાનું વધારે હાલે કહો, એમ ભગવાનનું હાલે એ કરતા સાધુનું નરિભગતનું ભગવાન આગળ વધારે હાલે. મહારાજ કોઈને ધામમાં લઈ જવાના હોય ને તો સાધુ એમ કે મહારાજ આને નથી લઈ જવાનો, આને રાખવાનો, તો ભગવાન એને રાખે. ઓ, ભગવાનને માનવું પડે સાધુ માટે વાલા ભક્તો કંગાલ ન રહેવું. હવે એક પદ આવે છે, પણ એ આપણે આવતીકાલે લઈ